તારીખ 27/3/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 148 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
દર્શન 148મો પ્રશ્ન પાનો 103 સ્વભાવ પ્રાપ્તિ માટે આપ કહો છો એવું પૂરું કારણ શું આપી શકાતું નથી, એટલે કાર્ય થતું નથી, શું એટલે કાર્ય થતું નથી? પ્રશ્ન ઉઠાવેલો છે કારણ કાર્યનો. કેમ કે વસ્તુના સ્વભાવમાં કારણ કાર્યની નિયમિત વ્યવસ્થા છે, નિયમબદ્ધ વ્યવસ્થા છે. જો કારણ કાર્યને ન સ્વીકારવામાં આવે તો વસ્તુના સ્વરૂપનો જ અસ્વીકાર થાય. એટલે વસ્તુની સિદ્ધિ પણ કારણ કાર્યથી છે. એટલે દીપચંદજી શક્તિઓમાં પણ કારણ કાર્યની પદ્ધતિ લઈ લીધી છે. સમાધાન: કારણ આપતો નથી તો કાર્ય આવે ક્યાંથી? એટલે કારણરૂપ પરિણામ ન થાય તો કાર્યરૂપ પરિણામ ન થાય. નિરપેક્ષપણું અને સાપેક્ષપણું બંને પોતપોતાના સ્થાનમાં છે. પ્રત્યેક પર્યાય એક ન્યાયથી નિરપેક્ષ છે અને પ્રત્યેક પર્યાયને આમ સાપેક્ષપણું અને નિરપેક્ષપણું પ્રત્યેક કાર્યનો પોતાના સ્થાનમાં છે અને એને તે પ્રકારના દ્રષ્ટિકોણને સાધ્ય કરીને સમજી શકાય છે. એને સમજવા માટે તે પ્રકારનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. પર્યાય સાપેક્ષ પણ છે અને પર્યાય નિરપેક્ષ પણ છે, એમ પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. એક પર્યાયમાં એવી વસ્તુની વ્યવસ્થા ઘણી વિચિત્ર હોવાથી બધાને નથી સમજાતો. અને નહીં સમજવાના કારણે જ અન્ય મતો ઉત્પન્ન થયેલા છે. કારણ આપતો નથી તો કાર્ય આવે ક્યાંથી?
બંને દ્રષ્ટિકોણથી જોવામાં આત્મકલ્યાણ છે, સાધ્ય તો એક જ રહેશે.
હા,
ચાહે નિરપેક્ષપણે જોવે,
સાપેક્ષપણે જોવામાં પણ આત્મકલ્યાણ સાધુ છે, નિરપેક્ષપણે જોનારને પણ આત્મકલ્યાણ જ સાધવું છે. અને એ બંને પ્રકારમાં આત્મકલ્યાણ સાધાય છે, સાધી શકાય છે, એમ છે. સાપેક્ષપણે જોવે એટલે કારણ કાર્યથી જોવે. એવી મુમુક્ષુતા ન આવે તો જ્ઞાન દશા ક્યાંથી પ્રગટે? જે જીવમાં મુમુક્ષુતા જ ન હોય, સંસારી જીવ છે, તો એની જ્ઞાન દશા સીધી અંદરથી આવે કોઈ કે ન આવે? તો એને સાપેક્ષપણું સ્વીકારવું જોયું. હવે પ્રત્યેક પર્યાય છે એ તે કાળના પોતે જ કારણ કાર્ય રૂપે હોવાથી નિરપેક્ષ છે. આગલી પર્યાય તો વ્યય થઈ ગયો, નવી પર્યાય ઉત્પન્ન થઈ, તે સ્વતંત્ર થઈ, અને તે કાળની તે સ્વતંત્ર યોગ્યતા ધારણ કરે છે, એનો સ્વકાળ છે. સાપેક્ષ મને અપેક્ષા રખના, અપેક્ષા રખના, કારણ કે અપેક્ષા પૂર્વક કાર્ય હૈ, તો કાર્ય સાપેક્ષ હો ગયા ને. હા, અપેક્ષા સહિત, સાપેક્ષ મને અપેક્ષા સમેત, ઉસકો સાપેક્ષ કહેતે હૈ. નિરપેક્ષ મને અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં. કારણ આપતો નથી તો કાર્ય આવે ક્યાંથી? આ કાર્ય કારણ નું સાપેક્ષ પણ છે. એ તો મુમુક્ષુતા આવે તો જ્ઞાન દશા થાય, તો એ રીતે સાપેક્ષ પણ સ્વીકારવું જોઈએ. બીજું કે જ્ઞાન દશા છે એ એક સ્વતંત્ર પર્યાય છે, કે ઓળી તો હિણી પર્યાય છે. હિણી પર્યાય કારણ અને ઉપરની પર્યાય કાર્ય, એમ ન્યાય લાગુ પડતો નથી. કેમ કે મોક્ષ માર્ગ કારણ છે અને મોક્ષ કાર્ય છે, પણ મોક્ષ માર્ગ તો અધૂરી પર્યાય છે, તો અધૂરી પર્યાય પૂરી પર્યાય નું કારણ, પૂરી પર્યાય પૂરી પર્યાય ના પુરુષાર્થે થઈ છે. અધૂરી પર્યાય ને પુરુષાર્થી નથી થઈ, પણ પૂરી પર્યાય ના પુરુષાર્થી પૂરી પર્યાય થઈ છે. એટલે એક એક પર્યાય નો પુરુષાર્થ સ્વતંત્ર લીધો, તે કાળનો અહેતુક સત લીધો એને. પ્રત્યેક પર્યાય છે તે અહેતુક સત છે, એને કોઈ હેતુ લાગુ પડતો નથી, એનું નિરપેક્ષ પણ છે. પહેલી પર્યાય સાધન છે ને બીજી પર્યાય સાધ્ય છે, પણ ભૂલ ક્યાં થાય છે? સાધન ને સાધ્ય કરી લેવામાં આવે ત્યાં ભૂલ થાય છે. એ મુમુક્ષુતા ઉપર જેટલું વધીને જાય કે જ્ઞાન દશા આવે નહી. હું મુમુક્ષુ, હું મુમુક્ષુ, હું મુમુક્ષુ, હું જ્ઞાની ક્યારે? વજન વધારે જાય, સાપેક્ષ છે પણ છતાં વજન જો વધારે જાય તો એ સાધ્ય થઈ જાય, સાધન ન રહે. જેમ કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એક સાધન છે અથવા એક કારણ છે. સાધન ને કારણ એક અર્થમાં વપરાય છે ઘણી જગ્યાએ. આ એક કારણ છે, એક સાધન છે જ્ઞાન પ્રાપ્તિનું. જો એને સર્વથા ઉડાડો તો જ્ઞાન પ્રાપ્તિ નથી. અને પૂરું વજન ત્યાં જાય કે ભાઈ સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાય કરવો, બને એટલો વધારે સ્વાધ્યાય કરવો, તો એ સાધ્ય થઈ ગયું, એ સાધન ન રહ્યું. કેમ કે તમે એને જ સાધવા માંડ્યા, તમે સ્વાધ્યાયને જ સાધવા માંડ્યા, તો એ સાધ્ય થઈ ગયું, સાધન ન રહ્યું. સાધન સાધન ના સ્થાન માં રહેવું જોઈએ, સાધ્ય ના સ્થાન માં આવે તો વિપરીતતા થાય. અને આખો આધાર વેઇટેજ ઉપર છે, વજન વધારે હોવું, વજન સંતુલિત પ્રમાણમાં રહેવું જોઈએ. એટલે આખું પ્રકરણ એક સંતુલન ઉપર આપણે લીધું, પરિણામ નું સંતુલન ઉપર. જો વજન ફેર થઈ જાય તો આખી બાજુ અબળી થઈ જાય. શું આપણે નથી કહેતા? તમે રિસ્પોન્સ આપો કોઈ પણ વ્યક્તિ, પણ માથે ચડી જાય ત્યાં સુધી નહીં. આદર કરવો, હા, પછી પોતે જ માથે ચડી જાય એવી રીતે. દરેક વિષયની અંદર સંતુલન તો જાળવવું જ પડે છે ને. પૌષ્ટિક ખોરાક ખાવો પછી એટલો, પૌષ્ટિક ખોરાક વધારે ખાવો પણ કેટલો વધારે પછી એટલો નીચે વધારે વજન ગયું એટલે જે શક્તિ નું કારણ હતું એ અશક્તિ નું કારણ થઈ જશે. કા ઉલટી થશે ને કા ઝાડા થશે, અશક્તિ આવશે, તાવ આવશે. શક્તિ માટે ખાતો હતો એ અશક્તિ નું કારણ થશે. દરેક બાબતમાં વૈજ્ઞાનિક પરિસ્થિતિ સમજવી જોઈએ. એક જ સિદ્ધાંત માંથી અને કોઈ પણ સ્તર ના સિદ્ધાંત માંથી પાછો માણસ અવળો પણ પડે ને સવળો પણ પડે. એટલે તો ભગવાનની દિવ્ય ધ્વનિ માંથી સિદ્ધાંત એટલે વસ્તુના સ્વરૂપને નહીં સમજતા. કોઈ સ્તરે કોઈ વિપરીત પુણ્યા પરિણામ તો એ મત નીકળ્યો, કોઈ સ્તરે કોઈ બીજા વિપરીત પરિણામ તો બીજો મત નીકળ્યો, એમ બધા જુદા જુદા મત
નીકળ્યા.
ભજન જવામાં ફેર પડ્યો. વ્યવહાર જૂઠો છે એમ કહ્યું રાજમલજીએ. વ્યવહાર જૂઠો છે તો પણ કેવળ જ્ઞાન પણ એક વ્યવહાર છે, માટે કેવળ જ્ઞાન જૂઠું છે એમ ન ચાલે. એવું થયું હતું ગુરુદેવની હાજરીમાં. આપણે પરિશ્રમના 10 લક્ષણી પૂર્વમાં ગુરુદેવ સ્વાધ્યાય હોલમાં બેસે ને ત્યાં કોઈને કોઈ વાંચનકારનો વાંચન ચાલે, ગુરુજીની ઉપસ્થિતિમાં ચાલે. એમાં એ પર્યાય જૂઠું છે એ ચાલ્યું. હા, એકાંત થોડું વજન વધારે પીવું ગયું તો કેવું ન હોય કે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે પાછો. એકાંત જૂઠો છે એમ ન લેવાય કે તો કેવું જ્ઞાન જૂઠું થશે કે એમ છે. પર્યાય બુદ્ધિ થાય તો જૂઠાપણો છે એને. પર્યાય ક્યારે જૂઠી છે કે પર્યાય બુદ્ધિ થાય ત્યારે. બાકી દ્રવ દ્રષ્ટિએ પર્યાય પર્યાયના સ્થાનમાં બરાબર છે. એવું છે. જે જાતનો સ્વભાવ છે તે રૂપે પોતે પરિણમતો નથી, કાર્ય નથી આવતું. એટલે જે જાતનો સ્વભાવ છે સ્વભાવ રૂપે પરિણમતો નથી. મોક્ષ છે તે સ્વભાવ સ્વરૂપ પરિણમન છે. મોક્ષની વ્યાખ્યા એ કરી 6 પદમાં. સ્વભાવ સ્વરૂપ પરિણામ તે મોક્ષ છે. અંદરની શાંતિ જુદી હોય છે. અંદર એટલે સ્વભાવ જે શાંત સ્વરૂપે છે એ વસ્તુનું આત્માનું સ્વરૂપ છે. શાંતિ શાંતતા એ આત્માનું સ્વરૂપ છે. એની શાંતિ આખી જુદી છે. માનસિક શાંતિ જુદી છે અને સ્વભાવની શાંતિ જુદી છે. ને બહારથી વિકલ્પ શાંત કરીને બેઠો છે એ તો શુભ ભાવની શાંતિ છે. ક્યાં ભૂલ થાય છે કારણ કાર્યમાં? કે જે વિકલ્પની શાંતિ છે, શુભ ભાવની મંદકષાયની શાંતિ છે, એ શાંતિ વિભાવ સ્વરૂપે છે. એ શાંતિ સ્વભાવનું સ્વરૂપ નથી. અને એવી શાંતિને સાધવાનો પ્રયત્ન કરે એ વિભાવને સાધવાનો પ્રયત્ન કરે છે, સ્વભાવને સાધવાનો પ્રયત્ન નથી કરતો. અને મોટાભાગના ધાર્મિક ક્ષેત્રમાં મોટાભાગના જીવો અહીંયા ભૂલ કરે છે. જ્યાં એને થોડીક શાંતિ થઈ તો એ વિભાવ ને સ્વભાવની ઓળખાણ નહીં હોવાથી ભૂલો પીડ્યો. કેમ ભૂલો પીડ્યો? સ્વભાવ અને વિભાવની જાતિભેદ પરથી ઓળખાણ ન થઈ માટે એ ભૂલો પડ્યો. તે શુભ ભાવની શાંતિ છે. શુભ ભાવનો આહ્લાદ પણ છે એટલે આનંદ પણ આવે. શુભ ભાવમાં શાંતિ પણ લાગે, આનંદ પણ લાગે, સુખ પણ લાગે. એટલે અવલોકનના પ્રયોગમાં અને પ્રેક્ટિસમાં પરખ આવે છે, સ્વભાવ વિભાવની પરખ આવે છે. એ આપણે સુવિધેના પ્રકરણમાં એ વાત લીધી છે. સ્વભાવનો આહ્લાદ છે, ક્યાંક તેનો રસ રોકાય છે. આહ્લાદ મને ઉલ્લાસ, આનંદ કા ઉલ્લાસ, ઉસકો આહ્લાદ ભી કહેતે હૈ. અથવા એને આત્માનો આહ્લાદ ન માનવો જોઈએ, આનંદ આત્માના આનંદ નો આહ્લાદ ન માનવો જોઈએ, નહીતર ભૂલ પડે, વિપરીત થાય. દર્શન બહુ વધે, ક્યાંક તેનો રસ રોકાય છે. શું કીધું? ક્યાંક તેનો રસ રોકાય છે અને એ સૂક્ષ્મ અવલોકનથી પકડવું જોઈએ. પોતાનો રસ ક્યાંક રોકાય છે એ સૂક્ષ્મ અવલોકનથી પકડવું જોઈએ. જ્યાં રસ રોકાતો હશે ત્યાં વજન જતું હશે, જ્યાં રસ અને વજન હશે ત્યાં મુખ્યતા થતી હશે. પકડી શકાય એવું છે. કેવી રીતે પકડવું? પકડવું આવી રીતે, શું કે ત્યાં વજન જાય અને તેની મુખ્યતા આવી જાય અને ત્યાં રસ છે એમ સમજી લેવું. તેને રસ રોકાય છે અથવા પ્રમાદ હોય છે તેથી કાર્ય આવતું નથી. પ્રમાદના કારણે પણ કાર્ય આવતું નથી. પ્રમાદ એટલે શું? કે ઉલ્લાસિત વીર્યથી જે કામ કરવું જોઈએ એ રીતે ઉત્સાહથી કામ ન કરવાનો, કામ કરવાનો ઉત્સાહ ન આવે એને અહીંયા પ્રમાદ કહે છે. શું? તેથી કાર્ય આવતું નથી. બહારથી આટલું કર્યું, આટલા કલાક કર્યું, એમ તેમાં કલાકનું માપ ન હોય. ગણતરીનું તો ભૂલી જ જાજે તમે એમ કહે છે, અથવા ભૂલથી ગણતરી કરતો નહીં. શું? મેં આટલા કલાક સ્વાધ્યાય કર્યો, આટલા કલાક વાંચન કર્યું, આટલા કલાક ચિંતન કર્યું. હું પારકા માટે કરીશ, તારા માટે કરતો નથી. કોઈ કહે કે 15 મિનિટ આ કર્યું ને 15 મિનિટ ધ્યાન કર્યું, છતાં કાર્ય થતું નથી. કે કારણ તે તો અંદરની તૈયારીથી થાય છે, બહારથી આમ તું કર એટલે કાર્ય થાય એવું કાંઈ નથી. કોઈની ભક્તિ બહારમાં વધારે દેખાય અને કોઈની ભક્તિ બહારમાં ઓછી દેખાય, માટે ભક્તિ ઓછી છે એમ છે. સુગાનીજીની ભક્તિ બહારમાં બહુ દેખાતી નહોતી અથવા લગભગ દેખાતી નહોતી, અંદરમાં કેટલી ભક્તિ હતી એમના વચનો એના પુરાવા રૂપે છે. શું? એટલે બહારમાં કારણ દેખાય તો જ કાર્ય હોય એવું કાંઈ નથી. તો અંદરની વાતો છે, બધી અંદરના પરિણામોનો વિષય છે. કારણ તે તો અંદરની તૈયારીથી થાય છે. અંદરનું સહજ જે ચાલતું હોય તેને આટલા કલાક કર્યું તેવું માપ ન હોય. શું લીધું? આ વાત બહુ સરસ લીધી છે. શું? કે જેને અંદરથી સહજ ચાલતો હોય પરિણમન, પોતાનો પ્રયોગ સહેલા કરતો હોય, એની વિકલ્પ જ ન આવે કે મારે આટલા કલાક મેં આ કામ કર્યું, એ વિકલ્પ એને ન આવે. શું? અને જે કૃત્રિમતાથી કરતો હોય, કરતા બુદ્ધિથી કરતો હોય, ગણતરી કર્યા કરશે, હું આટલા કલાક આ કર્યું, આટલા મિનિટ આ કર્યું, આમ કર્યું, આમ કર્યું. આ બે નું લક્ષણ સમજાય એવું છે કે એકને ગણતરી થાય ને એકને ગણતરી ન થાય. આ સમજાય એવું છે. બીજું કે જેને આખું જીવન બદલવું છે તેને આખું પરિણામન બદલવું છે, પછી ગણતરી થોડા થોડાની ગણતરી કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? તમારે શું કરવું છે કે તમારું આખે આખું પરિણામન બદલો, આખે આખું મન બદલો, એ તમારું ધ્યેય છે. તો પછી મને આટલો ટાઈમ આ કર્યું, અડધો કલાક આ કર્યું, કલાક આ કર્યું, બે કલાક આ કર્યું, ચાર કલાક આ કર્યું, તો આખું જીવન કેવી રીતે તારાથી સહન થશે? હજી તો કલાક અમુક કલાકોથી વધારે જાય તો એનો અર્થ કે તું સહન નથી કરી શકતો. હે, આત્મગુણોનો પ્રેમ હોવો જોઈએ એમ કે છે, અને સ્વરૂપ નિશ્ચય થાય છે એટલે સ્વરૂપની ઓળખાણ થાય બીજા સંકેતમાં, ત્યારે જે ગુણનો પ્રેમ છે એ ખરેખરો પ્રગટે છે. કેમ કે અનંત ગુણનું નિધાન પોતામાં જોયું. શું થયું? અનંત ગુણનું નિધાન પોતામાં જોયું. કોઈના એક ગુણ પ્રત્યે પણ એને પ્રમોદ આવ્યો હતો, તો પોતામાં અનંત ગુણનું નિધાન જોયું, એને કેટલો પ્રેમ આવે. એવી એક પરિસ્થિતિ પ્રગટે છે. ગુરુદેવ કહેતા ઘણી વાર કે તને તારા સ્વરૂપનો પ્રેમ જ આવ્યો નથી, કે જાણે પરાણે પરાણે તું ધ્યાન કરે છો, ખેંચી ખેંચીને કરે છો, એ તો પરાણે પરાણે છે. ખેંચી ખેંચીને કરવું પડે, એ પરાણે પરાણે થયું કે ન થયું. પુરુષાર્થ પણ સહજ છે, કરવો પડે એમ નહીં પણ સહજ છે. આ વાત સરસ લીધી છે. અંદરનું સહજ જે ચાલતું હોય, જેને એવું સહજ ચાલતું હોય તેને, જેને અધ્યાર રાખ્યું છે, જેને અંદરનું સહજ જે ચાલતું હોય તેને આટલા કલાક તે કર્યું તેવા માપ ન હોય, એવું એ માપ કાઢ્યા કરે નહીં. આજ તો અમે 10 કલાક સ્વાધ્યાય કર્યો, અધધ થઈ ગયું. ઠીક, રુચિ વાળાને ગણતરી હોય એની, 12માં તે એને પરિગ્રહ જોઈએ છે કેટલો જોઈએ છે, એને કઈ માપ છે? હે, કોઈને માપ છે? તો ત્યાં તો ગણતો નથી, તો ઘણું આવી ગયું હવે નથી જોતો. ત્યાં તો હજી નવું નવું જોયું છે, નવું નીકળી બધું લાવ, નવું નીકળી બધું, ભલે ને ઢગલો પડ્યો રહે તો એ કહે લાવ, બીજું લાવ, બીજું લાવ, બીજું લાવ. તો પછી અહીંયા તો કેમ તને માપ આવી ગયું, ધરાઈ ગયો એમ કે છે. એટલે એના માપ ન હોય. અંદર જ્ઞાયકની સહજ ધારા ચાલે તેને કાળનું માપ ન હોય. અને તો સહજ સાદી અનંતકાળ આનંદ રહેવાનો છે, સાદી અનંતકાળ સુખ થવાનું છે, શાંતિ થવાની છે. જે નાયક ધારામાં સુખ શાંતિ પ્રગતિ, એનું માપ કાઢવાનું ક્યાં સવાલ ઉભો થાય? એનું માપ હોય નહીં. સહજ ધારામાં પોતે જ આગળ જાય, બહારથી અમુક વિકલ્પ મંદ કર્યા હોય તો તેને શાંતિ જેવું લાગે તેમ નહીં, પણ તેનું હૃદય અંદરથી ભેદાવવું જોઈએ. હૃદય એટલે આ નહીં, અંતરની પરિણતિ, એને હૃદય કહેવામાં આવે છે. અંતર પરિણતિ સંસારની ભેદાઈ જવી, એને અંતરભેદ જાગૃતિ કહેવામાં આવે છે. ફરીથી સહજ ધારામાં પોતે જ આગળ જાય, જે પોતાની આત્મધારા છે, સ્વભાવ ધારા છે, જ્ઞાન ધારા છે, ચૈતન્ય ધારા, અમૃત ધારા છે, એમાં પોતે આગળ જાય. બહારથી અમુક વિકલ્પ મંદ કર્યા હોય તો તેને શાંતિ જેવું લાગે, વિકલ્પની મંદતા થાય ત્યારે શાંતિ લાગે, તેમ નહીં ત્યાં શાંતિ ન લાગવી જોઈએ. ત્યાં પણ અશાંતિ લાગવી જોઈએ, શાંતિ તો ન લાગવી જોઈએ પણ અશાંતિ લાગવી જોઈએ. એ વિષય અમૃતચંદ્ર આચાર્ય દેવે 144 ગાથાની ટીકામાં લખી દીધો છે. સૂક્ષ્મ અંતરજલ ઉત્પન્ન થાય એની આકુરતા, ત્યાંની આકુરતા દીધી છે. એ આકુરતાથી છૂટો પડીને નિર્વિકલ્પ નિરાકુર શાંત સ્વરૂપમાં પરિણામ આવે છે. એટલે સૂક્ષ્મ વિકલ્પથી પણ આકુરતાને કારણે ખસવાની જેની તૈયારી થઈ તે નિર્વિકલ્પ શાંતિમાં આવશે. આમ કારણ કાર્યનો સંબંધ છે, આ કારણ કાર્યનો સંબંધ છે. વિકલ્પ મંદ હો જાતે હૈ તો શાંતિ લગતી હૈ, ક્યા લગતી હૈ, શાંતિ લગતી હૈ. તો શાંતિ માનસિક શાંતિ હૈ, વાસ્તવ મેં દેખા જાય તો વહાં આકુલતા હૈ, વિકલ્પ. તો જિસકો પહેચાન હૈ ઉસકો આકુલતા માલૂમ પડ જાતી હૈ, પર વો આકુલતા સે વો વહાં સે ખિસકને કા પ્રયાસ કરેગા. તો ઉસ વક્ત કૈસે હોતા હૈ, અંદર કા જો ચિત્ર ખીંચે તો કે જો ભેદજ્ઞાન ચલતા હૈ ઉસમે જ્ઞાન કે સાથ ઉસકી મીંઢવણી હોતી હૈ. જ્ઞાન નિરાકુર શાંત સ્વરૂપ હૈ, જ્ઞાન સ્વયં શાંત સ્વરૂપ હૈ, ઓર ઉસકો બરાબરી મેં મિલાન કરે તો વિકલ્પ કા એક કણ ભી અશાંત હૈ. કાલ આપણે લીધું ને સમ્યકમાં, એક કણ ને જે અંદર મેળવવા દેતો નથી, સમ્યકના પ્રકરણમાં લીધું કે નથી, પોતામાં ભેળવ, એક કણ ને પણ, કારણ કે પોતે એકાંત શાંત સ્વરૂપ છે, એમાં વિકલ્પ નો એક કણ છે, ફોરેન એલિમેન્ટ છે, બહિર તત્વ છે, અન્ય તત્વ છે, બેને મેળ નથી. બિલકુલ. એટલે અમુક વિકલ્પ મંદ કર્યા હોય તો તેને શાંતિ જેવું લાગે, તેમ નહીં એમ ન થવું જોઈએ, ત્યાં પણ અશાંતિ લાગવી જોઈએ. પણ તેનું હૃદય અંદરથી ભેદાવવું જોઈએ, અંદરથી પરિણતિ તૂટી જવી જોઈએ અશાંતિની. અંદરથી તેને ક્યાંય રસ ન હોય, શું ક્યાંય અંદર, અંદરથી ક્યાંય રસ ન આવે, એટલે બહારના કામ ઉદય અનુસાર પતાવે, શું પતાવે, તો એમાં ઉત્સાહ નથી, એમાં રસ નથી, પ્રેમ નથી. એવી રીતે અંદરથી ક્યાંય રસ ન હોય. નાયકને ઓળખવા માટે એટલી હદે ઉદાસીનતા અંતરમાંથી આવવી જોઈએ. ઓળખતી વખતે હું હજી પછી ઓળખાઈ જાય, પછી અનુભવ થાય, એવડી પછી આગળની વાત છે. તો ઓળખતી વખતે એટલી ઉદાસીનતા આવવી જોઈએ. મુંબઈમાં સ્વાધ્યાયમાં લીધું, પોતાના સ્વરૂપની જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા. જિજ્ઞાસા પણ કેવી? અપૂર્વ જિજ્ઞાસા. એ જાગૃત થયા વિના સ્વરૂપની ઓળખાણ ન થાય. કેમ કે ઓળખવા માટે જ્ઞાનમાં જે અવકાશ થવો જોઈએ, ખાલી જગ્યા થવી જોઈએ, એ છે નહીં અત્યારે. અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થતા એ અવકાશ ઉત્પન્ન થાય છે. અને એ જિજ્ઞાસા પૂર્વક અંતરમાં ને અંતરમાં, એટલે કે જ્ઞાન પોતે જ્ઞાનમાં ને જ્ઞાનમાં, અંતરમાં અંતરમાં એટલે પોતામાં ને પોતામાં, જ્ઞાન પોતે જ્ઞાનમાં ને જ્ઞાનમાં જે પ્રગટ સ્વભાવ છે તેને શોધે છે. અપૂર્વ જિજ્ઞાસાથી શોધે છે. તો એ શોધવા વાળો જીવ પોતાના ખોવાયેલા સ્વરૂપને શોધે છે ત્યારે શોધવામાં પોતે ખોવાઈ જાય છે. પોતાનું જે ખોવાયેલું સ્વરૂપ છે એને શોધવા નીકળેલો શોધમાં જ ખોવાઈ જાય છે. કેવો ખોવાઈ જાય છે, કેવો ઉદાસીન થઈ જાય છે અંદરથી, કે બહારમાં એક દ્રષ્ટાંત લઈએ કે પોતે જમવા બેઠો હોય તેને શું ખાધું છે ખબર ન હોય, શું ખાય છે ખબર ન રહીએ, અને કોઈ ચીજ ભાણામાં ખૂટી ગયો હોય ને બીજી બાજુમાં પીરસનારા હોય એમ કે જરાક આ તમને આપું મૂકું સાંભળે પણ. હા, ધ્યાન ન જાય એટલે સાંભળે નહીં, પણ એને ખબર પડી જાય કે ક્યાં ખોવાઈ ગયા છો. હા, આ પૂછું પણ તમે જવાબ ન દીધો, ઠીક ઠીક હાલ મૂકી દે. એવી ઉદાસીનતા આવે. પછી ખાવામાં રસ પડવાનો ક્યાં સવાલ ઉભો થયો, રસને રોકવાનો સવાલ ક્યાં ઉભો થયો? હે, એવી ઉદાસીનતાના ક્રમમાં આગળ વધે ત્યારે એવી બધી ઉદાસીનતા આવે છે. પછી સ્વરૂપ નો પત્તો લાગે છે. એવી અંતર શોધ, એવી અપૂર્વ અંતર શોધ થયા વિના અંદરથી સ્વરૂપ નો પત્તો લાગતો નથી. આમ કે આમ 25 વર્ષ નો જુવાન છોકરો ખોવાઈ ગયો હોય, હે, મુંબઈમાં કિડનેપ કરી જાય છે ને, ગાંડો થઈ જાય કે નહીં? આનું થયું હતું ને વંદાના મામાનું. હા, અને દાદા એ વખતે હું કલકત્તામાં હતો ખોવાના ત્યારે. હા, મોહનલાલજી પાટણીને લોકો ભાગીદાર થાય ને સગાઈ થાય આમ લઈ ગયા હતા એમના ઘરે. એનું મગજ કાંઈ ઠેકાણે નથી કે 20 ગાડીઓ દોડે છે અત્યારે, કે રાત ને દિવસ 24 કલાક એને ગોતવા માટે. કેટલી? 20 ગાડીઓ દોડાવી હતી પૈસાવાળો માણસો. અને 25 વર્ષનો જુવાન છોકરો રાત્રે 9:30-10 વાગે ઘરની બહાર કે પાન ખાઈને આવું છું, કે પાન ખાવા બાને સામાન એવા કોઈ કામે જઈને આવું છું, ગયો એ ગયો. આજે વર્ષ થઈ ગયા એને 30 બીજા 2030ની સાલમાં હું ત્યાં હતો ત્યારે આ પ્રસંગ બનેલો. અને સ્વાધ્યાયમાં લઈ આવ્યા મોહનલાલજી. હા, એવા શેઠી દાદાનું નામ છે નથમલજી શેઠી, નાના થાય દાદા, નાના મેટરનલ દાદા કહીએ, નથમલજી શેઠી. એ વૃદ્ધ ઉંમરે એવા રૂપાળા હતા, પર્સનાલિટી વાળા હતા, સ્વાધ્યાયમાં લઈ આવ્યા હતા, સ્વાધ્યાયમાં ચીજ ચોંટે નહીં, હા એ ઉપયોગ લાગે નહીં, ખાવામાં ઉપયોગ લાગે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં, ક્યાંય ગયો આ જુવાન છોકરો, કોઈ મારી નહીં ખવાશે, કોઈ એને પૂરીને મારતું હશે, એને સતાવતું હશે, એને જુલમ કરતું હશે, એને શું હશે, હજાર વિકલ્પ આવે, ક્યાંય ચેન પડે. અને આત્મા ખોવાઈ ગયો છે એના કરતા સસ્તો છે, છોકરો મોંઘો છે અને આત્મા સસ્તો છે, એટલે એની ચિંતા જીવ કરતો નથી, ખોવાઈ ગયો છે તો એની ચિંતા જીવ કરતો નથી. આમ ફેલ્યો પછી કહે છે કે આત્મા મળતો નથી, પણ ક્યાંથી મળે, ક્યાંથી મળે એનો? એટલે કહે છે કે જ્ઞાયકને ઓળખવા માટે એટલી હદે ઉદાસીનતા અંતરમાંથી આવવી જોઈએ, એટલી હદે એટલે આટલી હદે, એટલી એટલે કેટલી કે આટલી, કે 25 વર્ષનો જુવાન છોકરો ખોવાઈ જાય એથી વધારે. બધું છૂટી જાય એમ હોતું નથી, વેદના આવે ત્યારે વેદનામાં ખોવાઈ જાય, બહાર થી બધું છૂટી જાય એમ હોતું નથી, મુમુક્ષુ બધો ત્યાગ કરી નાખે, ઘર છોડીને આવી જાય, દુકાન છોડીને આવી જાય, એમ નહીં, અંદર થી આ ફેરફાર ઉદાસીનતા નો થવો જોઈએ, બહાર થી બધું એમને એમ હોય, કેમ કે પૂર્વકર્મ અનુસાર બધું ગોઠવાના છે, હોકઠા સંયોગો ના સોખા સોખાબાજી છે આ બધી, એ પૂર્વકર્મ પ્રમાણે ગોઠવાના છે, એમાં તારું કઈ ચાલે એવું નથી, અંદર થી ફરી જાય એમ કે છે ગોપાલ, લખે છે માય થી આત્મા ફરવો જોઈએ, આ શબ્દ વાપરે છે. બહારથી બધું છૂટી જાય એમ હોતું નથી, પણ કાર્ય ન થાય ત્યાં સુધી વાંચન કરે, મનન કરે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, બધું કરે, પણ આટલું મેં કર્યું છતાં કેમ નથી થતું એમ તેને ન થાય, ઘણું કરે છતાં કરું છું આમ કરું છું તેમ કરું છું એમ ન થાય. કેમ કે જ્યાં આત્મીયતા છે ત્યાં ભેદ હોતો નથી, અને ભેદ પડે છે ત્યાં આત્મીયતા રહેતી નથી, ખલાસ થઈ ગઈ. આમ કાર્ય ન થવામાં પોતાનું કારણ છે તેમ જાણી, કાર્ય ન થવામાં પોતાનું જ કારણ છે તેમ જાણી, બહારમાં ક્યાં રસ છે તે અંદરમાં પોતે વિચારીને હવે ઓલામાં એ છેલ્લું વાક્ય લીધું હતું 147માં, પોતે પોતાનો રસ ક્યાંક રોકાતો હોય છે તે પોતે વિચારવું, વિચારવામાં શોધવું અવલોકવું એ બધી સાયન્સ આવી જાય છે, કે મારો રસ ક્યાં રોકાય છે. અહીંયા પણ એટલું બોલે એટલે એક તો વાત લઈ લેવી કે આવા સંયોગ વિયોગ થયા છે એ કારણ છે, એટલે મારું કાર્ય થતું નથી એ તો ભૂલી જતું, પરિસ્થિતિને કારણે મારું કાર્ય થતું નથી એ વાત તો સાવ છોડી દેજે, કાર્ય ન થવામાં પોતાનું જ કારણ છે એમ જાણી, બહારમાં પોતાનો રસ ક્યાં રોકાય છે એ અંતર જોઈને બરાબર અવલોકીને વિચારીને શોધીને તપાસી લેવું, જાણી લેવું, અને એ રસ તોડી નાખવો તો કાર્ય થાય. આશય એ છે કે આત્મકલ્યાણના હેતુથી કારણ કાર્યની શૃંખલાને સમજવી જોઈએ અને તદનુસાર કારણને પ્રાપ્ત કરી સાધવા યોગ્ય સાધવું જોઈએ. ટૂંકો કરવો હોય તો સાધ્યને સાધવું જોઈએ. બસ.